समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अपने स्वाध्याय कर रहा छे। एमां पुण्य पाप अधिकार चाले छे। पुण्य पाप अधिकार में कलश 109 सुधी स्वाध्याय कर्यो छे। हवे आज आग कलश 110 थी स्वाध्याय करीए छे। कलश 110 नी पहला कहे छे के हवे आशंका उपजे छे के केम केम कयुं अगाउ जे कलश आव्यो ए पछीथी आ वात करी छे। अगाउना कलशमां जे वात आवी एमां ए वात करी के कर्मने दूर करीने पोताना सम्यक्त्व आदि स्वभाव रूपे परिणमवाथी मोक्षना कारण रूप थतुं ज्ञान आपोआप प्रगट थाय छे। एटले पोताने सम्यक ज्ञान आपोआप थाय छे, एटले पोते पोताना स्वरूपने आपोआप प्राप्त करी ले छे। आ वात 109 कलशमां आवी एटले सम्यक दर्शन एने थाय छे, पोताना स्वरूपनी एने प्राप्ति थाय छे, स्वानुभूति थाय छे। એટલે એવા સમ્યક દ્રષ્ટિ માટે વાત કરી એટલે એમ કહ્યું કે હવે આશંકા ઉપજે છે। જે વાત કરી એ સમ્યક દર્શનની વાત થઈ એ પછીથી કહે છે કે હવે આશંકા ઉપજે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે। અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે, કર્મ ઉદયમાં રહે છે એટલે કર્મના કારણે એમને હજી એવા રાગ દ્વેષના ભાવ આવે છે। કર્મનો એટલે જડ કર્મનો ઉદય એનું અહીંયા મહત્વ નથી, જડ કર્મનો ઉદય રહે છે અને એમને રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષના ભાવ શુભાશુભ ભાવ થાય છે તો ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે। વળી કર્મ અને જ્ઞાન બંને કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ, કર્મ એટલે અહીંયા કર્મના નિમિત્તે જે શુભ અને અશુભ પરિણામ એને થાય છે એવી શુભાશુભ પરિણતિ અને બીજી જ્ઞાનની પરિણતિ એ બંને સાથે કેમ રહી શકે। શુભાશુભ ભાવ અને જ્ઞાન ભાવ, જ્ઞાનરૂપ પરિણતિ એ બંને સાથે કેમ રહી શકે એવી અહીંયા આશંકા કરી છે। આશંકા અને શંકામાં ફેર, આશંકા એટલે મને સમજાતું નથી એવો ભાવ હોય અને શંકા એટલે હું એમાં સહમત નથી થતો, હું માનતો નથી, આ બરાબર નથી લાગતું, હું તો એમાં બિલકુલ માનતો નથી એવો જે ભાવ જે છે અંદરમાં પડ્યો છે એ બધી શંકા કહેવાય। અને આશંકા તો કે હા વાત તો બરાબર લાગે છે પણ હજી મને સમજાતું નથી એટલે વધારે સમજવું છે એવા ભાવ સાથે જે કરવામાં આવ્યું હોય તો એ આશંકા કહેવાય। અહીંયા શિષ્યનો એવો ભાવ છે કે સમ્યક દર્શન થાય પછી એને હજી તો અવિરત સમ્યક દ્રષ્ટિ કયા છે, હજી ચારિત્રનો પુરુષાર્થ બધો બાકી રહ્યો છે, મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ આખો મોક્ષ માર્ગ છે। તો ચારિત્રનો પુરુષાર્થ જયારે બાકી રહ્યો છે ત્યારે એવી દશાની અંદર આ અવિરત સમ્યક દ્રષ્ટિને હજી શુભ અને અશુભ ભાવ પણ હોય તો શુભાશુભ ભાવ પણ એક તરફ છે અને બીજી તરફ એમની જ્ઞાન પરિણતિ, જ્ઞાન પરિણતિ એટલે કે પોતાને સમ્યક શ્રદ્ધા થઈ છે એટલે જ્ઞાનમાં એમ જ આવે છે કે હું ત્રિકાળ શુદ્ધ છું, હું જ્ઞાયક છું। અનુભવના કાળે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એ વખતે એવો અનુભવ થાય છે, એ વખતે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, અલૌકિક આનંદ અનુભવાય છે, પોતાના સ્વરૂપને જ જાણે છે એટલે એના જ જ્ઞાન કરવા વાળા થાય છે એટલે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને એટલો સમય જે આનંદ અને જ્ઞાનની દશામાં રહ્યા છે, જેટલો સમય અંદર રહ્યા છે એવું એ નિશ્ચય ચારિત્ર છે. તો આવું પરિણમન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પરિણમન છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનું મુક્તિનું કારણ છે. હવે આ જે છે ત્રણે ત્રણ ખરેખર તો જ્ઞાનમાં સમાય છે, એટલે કે એની જ્ઞાનની પર્યાય એને જાણે છે, અનુભવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને પોતાને આવતો અલૌકિક આનંદ, એમ એનું જ્ઞાનરૂપ પરિણમન એ મોક્ષનો માર્ગ છે. આ વાત લીધી એટલે હવે અહીંયા એમ કેવું છે કે એને એ જ્ઞાન પરિણતિ એ બહાર આવ્યા છે પછી પણ એ જ જ્ઞાન પરિણતિ રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે કે હું ભગવાન આત્મા શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, મારામાં ક્યાંય કોઈ મલિનતા નથી, મારામાં કોઈ વિભાવ ભાવ નથી, મારામાં કોઈ વિકૃત ભાવ નથી, જે કંઈ છે તે બધું પર્યાયમાં છે, એ બધાથી જુદો છું, હું ત્રિકાળ શુદ્ધ એકમાત્ર જ્ઞાયક છું, હું તો જ્ઞાન કરું છું. અને કોનું જ્ઞાન કરું છું? તો મારા સ્વરૂપનું જ્ઞાન કરું છું, એવો હું શુદ્ધ છું. આ વાત એને કંઈ વારે વારે યાદ કરવી પડે છે એવું તો નથી, આ તો સહજ છે. એટલે સમ્યક દ્રષ્ટિની પરિણતિ છે એ આવી પરિણતિ હોય છે, અને એવી પરિણતિ અને પાછા એને શુભ ને અશુભ ભાવ પણ આવે, તો કે આ બંને સાથે કઈ રીતે હોઈ શકે? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન એવો છે કે એક તરફ હજી ચારિત્રનો પુરુષાર્થ આખો બાકી છે અને પોતે મોક્ષ માર્ગમાં આવી ગયા છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, અનુભવ સહિત સમ્યક શ્રદ્ધા વર્તે છે, એટલે બહારમાં છે ત્યારે પણ જે વખતે શુભ ને અશુભ ભાવ પણ એમને આવે છે, શુભાશુભ રાગ વેશના પરિણામ પણ એમને થાય છે, હજી માત્ર કસાઈની એક ચોકડી જ ગઈ છે અને ત્રણ ચોકડી હજી બાકી રહી છે, એવે વખતે એમને પરિણતિ, જ્ઞાનની પરિણતિ એમ રહે કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક 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 છું. તો આવી પરિણતિ અને આ તરફ શુભાશુભ ભાવનું થવું, આ બધું એક સાથે કેવી રીતે હોઈ શકે? આવી શિષ્યને આશંકા થઈ છે, સમજવું છે કે આ કેવી રીતે હોઈ શકે, સમજવા માટે થઈ અને આ પ્રશ્ન કર્યો. અને આ પ્રશ્નના ઉત્તર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને એક કળશ કહ્યો છે, એ કળશ 110મો કળશ છે. તો આપણે 110મો કળશ લઈએ અને એનો ઉત્તર સમજીએ, એનું સમાધાન પ્રાપ્ત કરીએ. કળશ 110 યાવત પાત મુપૈતિ કર્મ વિરતિર જ્ઞાનસ્ય સમ્યક નશા કર્મ જ્ઞાન સમુચ્ચયોગપિ વિહિતસ્તાપન્ન કાચિત્ ક્ષતિ ગંતવ્યત્રાપિ સમુલ્લસત્યવસતો યત કર્મ બંધાય તન્મોક્ષાય સ્થિતમેકમેવ પરમ જ્ઞાનમ વિમુક્તમ સ્વતઃ. શ્લોકાર્થ લઈએ આપણે 110માં કળશનો શ્લોકાર્થ. એમાં અહીંયા કહે છે કે યાવત એટલે જ્યાં સુધી જ્ઞાનસ્ય કર્મ વિરતિ સા સમ્યક પાકમ ન ઉપૈતિ, એટલે કે જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી, જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી, એનો અર્થ શું થયો? કે જે જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે પૂર્ણપણે પરિણમતું નથી, એટલે કે પૂર્ણ દશા થઈ નથી, જ્ઞાનની કર્મવિરતિ હજી પૂર્ણતાને પ્રગટ નથી કરતી, એટલે હજી કેવળ જ્ઞાન નથી થયું, હજી મોક્ષ માર્ગમાં તો છે, સમ્યક દર્શન થયું છે એટલે મોક્ષ માર્ગમાં તો છે, પણ હજી પૂર્ણતા હજી આવી નથી, ત્યાં સુધીની વાત લીધી છે કે જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી, તાવત કર્મ જ્ઞાન સમુચ્ચય વિહિત ન કા ચિત્ત ક્ષતિ, ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકટાપણું ભેગા થવા ભેગા રહેવાપણું, કર્મ અને જ્ઞાનનું એકટાપણું શાસ્ત્રમાં કહ્યું છે, શું કહ્યું? જ્યાં સુધી જ્ઞાનની કર્મવીરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે. તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત વિરોધ નથી, તેમના સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. કિંતુ અત્ર અપિ અવસત યત કર્મ સુમુલ્લસતિ, એટલે કે પરંતુ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં અવશપણે, અવસત શબ્દ મૂક્યો છે એટલે અવશપણે, અવશપણે એટલે જબરજસ્તીથી, એને પોતાને એવું એ તરફ જવાનો ભાવ ન હોય અને છતાંય એવું કરવું પડે છે તો એને અવશપણે કર્યું. તમારે અહીંયા આવવું નથી અને એવા સંયોગો સર્જાયા કે આવવું પડ્યું, એટલે એ અવશપણે જબરજસ્તીથી જે કર્મ પ્રગટ થાય છે અર્થાંત ઉદય થાય છે, તત બંધાય તે તો બંધનું કારણ છે અને મોક્ષાય એટલે કે મોક્ષનું કારણ તો એકમ એવ પરમ જ્ઞાનમ સ્થિતમ, મોક્ષનું કારણ તો એકમાત્ર પરમ જ્ઞાન જ છે. પેલું તો બંધનું કારણ છે. શું બંધનું કારણ છે? કે અવશપણે એને એવા ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ તો બંધનું કારણ છે. અને એ વખતે પણ જે જ્ઞાન છે એ તો મોક્ષનું જ કારણ છે, એ મોક્ષનું કારણ જ થાય છે. બંને સાથે છે, બંને સાથે રહેવામાં કોઈ વિરોધ આવતો નથી. અને એમાં જેટલું જ્ઞાન રૂપે થાય છે, જેટલી જ્ઞાન રૂપે પરિણતિ છે, એટલું મોક્ષનું કારણ છે અને જેટલો શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિને પણ જેટલો શુભાશુભ ભાવ છે એ કંઈ મોક્ષનું કારણ નથી, શુભ ભાવ મોક્ષનું કારણ નથી, પણ એને પણ એ તો બંધનું જ કારણ છે. એમ નથી કે સમ્યક દ્રષ્ટિ થયા અને પછી જે શુભ ભાવ કરે છે એ પણ મોક્ષનું કારણ છે, એમ તો બિલકુલ નથી. શુભ ભાવ છે તે બંધનું કારણ સમ્યક દ્રષ્ટિને પણ છે. આપણે મિથ્યાદ્રષ્ટિ માટે જેને સમ્યક દર્શન નથી થયું એને માટે આપણે કહ્યું કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે, તો એ વાત સમ્યક દ્રષ્ટિને પણ લાગુ પડે છે. એટલે સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ છે એનું આપણે એમ મહાત્મા લાવી દઈએ કે એને શુભ ભાવ છે તો વાંધો નથી, અને પેલાને શુભ ભાવ છે તો વાંધો છે, એને બંધ પડે છે અને આને નથી પડતો, એમ કહેવાનો આશય નથી. પણ એમ કહેવાનો આશય છે કે સમ્યક દર્શન નથી અને માત્ર એકલો શુભ ભાવ છે તો એ માત્ર બંધનું જ કારણ છે, એટલે ભવના ભ્રમણ કરવા પડશે. સમ્યક દ્રષ્ટિને સાથે સમ્યક દર્શન છે એટલે જ્ઞાનરૂપ પરિણતિ છે, શ્રદ્ધા સમ્યક છે, એટલે શુભ ભાવમાં પણ ફેર પડશે, એના શુભ ભાવમાં પણ ફેર પડશે. પણ સમ્યક દ્રષ્ટિ પણ જાણે છે કે જે શુભ ભાવ છે તે અટકવાનું કારણ છે, એ અટકવાનું સ્થાન છે, એમાં અટકીને રહેતા હું મારા સ્વરૂપમાં ફરી પાછો જઈ શકીશ નહીં, અને એને લીધે થઈને શુભ ભાવ છે એને લીધે થઈને મને બંધ પડશે, પુણ્યનો બંધ પડશે, અને એમ એ બંધનું કારણ છે. આ વાત સમ્યક દ્રષ્ટિ પણ જાણે છે અને એ વાત અહીંયા સમજાવી છે કે બંને સાથે હોય ભલે રહ્યા, એ સાથે રહેવામાં કોઈ વિરોધ આવતો નથી કે સમ્યક દ્રષ્ટિ થયા એટલે એને શુભ કે શુભ ભાવ હોય જ નહીં, એમ નથી. કેમ કે હજી ચારિત્ર મોહનીય કર્મનો ઉદય તો વર્તે છે ને, એક કસાય ગયો છે, અનંતાનુબંધી કસાયની ચોકડી, એના ક્રોધ માન માયા લોભ ગયા છે, પણ હજી ત્રણ કસાય ચોથા ગુણ સ્થાને એને બાકી છે, અને એટલા પ્રમાણમાં પેલા નવ નો કસાય પણ બાકી છે. આવી દશા જે છે ત્યારે હજી એને ચારિત્ર, પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું, તો એને પણ શુભાશુભ ભાવ હોય છે. ચોથા શું પાંચમા ગુણ સ્થાને પણ એમ જ છે, છઠ્ઠા ગુણ સ્થાને પણ એમ જ છે, સાતમા ગુણસ્થાનનો આપણે વિચાર કરીએ તો જયારે પોતે પોતાના સ્વરૂપમાં છે એટલે એ અપેક્ષાથી આપણે એમ કહીએ છીએ કે પોતે પોતાના સ્વરૂપમાં છે એટલે એ વખતે એમને બંધ નથી, પણ હજી કસાયની ચોકડી તો બાકી છે, એક સંજોરણ કસાયની ચોકડી તો એમને પણ બાકી છે. એટલે યોગને કારણે તો તેરમા ગુણસ્થાને પણ બંધ પડે છે, એટલે સંજોરણ કસાય રહ્યો છે ત્યારે પણ, હજી દસમા ગુણ સ્થાન સુધી સૂક્ષ્મ લોભ પણ કયો છે. એટલે એ બધાનો આપણે વિચાર કરીએ તો એમને પણ બંધ પડે છે, બંધ પડે છે. તો સમ્યક દ્રષ્ટિ અવિરતીની અહીંયા તો વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ અવિરતીને શુભાશુભ ભાવ છે, એ શુભાશુભ ભાવ જેટલો છે એ બંધનું જ કારણ છે, એ બંધનું જ કારણ છે. પણ સાથે એમને જે જ્ઞાન પરિણતિ છે, જ્ઞાન પરિણતિ છે એ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. જ્ઞાન પરિણતિ દ્વારા એ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરતા જાય છે, એ એમને માટે એ મોક્ષ માર્ગમાં કારણરૂપ થાય છે. બહુ સરસ વાત સમજાવી છે. સમાધાન કેટલું સુંદર આપ્યું છે. શું કહ્યું કે મોક્ષનું કારણ તો જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. પેલું શુભભાવ કઈ મોક્ષનું કારણ નથી થતું. શું શબ્દ મૂક્યા છે કે જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે, મોક્ષનું કારણ એક જ થાય છે, બંને નથી થતા. એટલે શુભાશુભ ભાવ એ કઈ મોક્ષનું કારણ થતું નથી. સમ્યક દ્રષ્ટિને પણ શુભાશુભ ભાવ મોક્ષનું કારણ નથી થતું, માત્ર એક પરમ જ્ઞાન છે તે જ થાય છે. બહુ સ્પષ્ટ છે. સ્વતઃ વિમુક્તમ, કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે, અર્થાંત ત્રણેય કાળે પરદ્રવ્ય ભાવોથી જુદું છે, ભિન્ન છે. સ્વતઃ એનો સ્વભાવ જ એ જ્ઞાનનો એવો છે કે એ બીજા બધા પરદ્રવ્ય પરભાવથી જુદું છે. એ જ્ઞાન કહેતા એ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે ને એની વાત કરી છે. ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, એ ત્રણેય કાળે પરદ્રવ્યથી અને પરભાવોથી જુદો છે. પરભાવ એટલે પરના લક્ષે થતા પોતાના ભાવ, પરના લક્ષે થતા પોતાના ભાવ. અને એવા ભાવ થાય છે તો જે પરિણામ થાય છે તે પુણ્ય કે પાપના બંધરૂપ પરિણામ થાય છે. જે એનો સ્વભાવ નથી, આત્માનો એ સ્વભાવ નથી. આત્માનો શુદ્ધ ભાવ છે અને શુદ્ધ ભાવે જો એ પરિણમન કરે છે તો એવો એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવ ભાવે પરિણમતા એને બંધ પડતો નથી. એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, ઘણી નિર્જરા થાય છે. ભાવાર્થમાં અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર શું છે? કેવળ જ્ઞાન થાય છે, સર્વજ્ઞતા પ્રગટ કરે છે, સર્વ કષાયોનો અભાવ થઈ ગયો છે અને જે દશા છે એ યથાખ્યાત ચારિત્ર છે. બારમા ગુણ સ્થાન કે સર્વ કષાયોનો અભાવ થાય છે એટલે પૂર્ણ ચારિત્ર પ્રગટ થાય છે, એ ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર છે. એ યથાખ્યાત ચારિત્ર છે કેમ કે એ જ આત્માનું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ છે એવું પૂર્ણ સ્વરૂપે એનું પરિણમન થાય તો એ યથાખ્યાત ચારિત્ર થયું કહેવાય. એટલે કેવળ જ્ઞાન થાય પછી જ યથાખ્યાત ચારિત્ર હોય. એટલે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે, શુભાશુભ કર્મધારા અને બીજી જ્ઞાનધારા, શુભ અને અશુભ ભાવ થવા એવી ધારા અને બીજી જ્ઞાનધારા. જો ઉપર પહેલા જ સ્પષ્ટતા કરી દીધી, મૂળ ગાથાના અર્થમાં સ્પષ્ટતા કરી કે અવશ્ય એને એમ ઈચ્છા થઈ જાય છે, એને એમાં ચાલ્યા જવું છે, એને એમાં રૂચિ છે એમ નહીં, પણ એવા શુભાશુભ ભાવ એને થાય છે. અવશ્ય અવશ્યપણે થાય છે, એવું થાય છે. કેમ કે હજી ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે ને, એટલા માટે થાય છે. એટલે શુભાશુભ જે કર્મધારા એ હોય છે અને સાથે જ્ઞાનધારા પણ છે. એટલે સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે, તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. વિરોધ ક્યારે આવે? વિરોધ ક્યારે આવે તો કે મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ બે સાથે હોય એમ બને નહીં, અંધકાર અને પ્રકાશ બે સાથે હોય એમ બને નહીં. પ્રકાશ છે તો અંધકાર નથી, અંધકાર છે તો પ્રકાશ નથી, એ બંને વિરુદ્ધ ભાવ છે. સમ્યક શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા એ બેને વિરોધ ભાવ છે. એટલે અહીંયા વિરોધ આવતો નથી. એટલી વાત પણ સાથે સમજાવી છે કે જેમ મિથ્યા જ્ઞાનને અને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મ સામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી. સમ્યક જ્ઞાન આત્માનું જ્ઞાન અને મિથ્યા જ્ઞાન એ આત્માનું જ્ઞાનથી વિરુદ્ધ પ્રકારનું જ્ઞાન, એ બંને સાથે હોય તો વિરોધ થાય. એ જ રીતે શ્રદ્ધાની રીતે લઈએ તો સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા બંને એક વખતમાં ના એમ ન હોય, કાં તો સમ્યક શ્રદ્ધા હોય ને કાં તો મિથ્યા શ્રદ્ધા હોય, એટલે એમ વિરોધ થઈ શકે. પણ એવો વિરોધ તો ન જ થાય. અહીંયા જે લીધો છે એ પ્રમાણે કે એને શુભાશુભ ભાવ રૂપે જે ચારિત્રનો દોષ છે એ દોષ ચારિત્રનો છે અને એ વખતે એનું એને સમ્યક શ્રદ્ધા છે તો એ બંને સાથે ન રહી શકે એમ ન થાય. હા, શ્રદ્ધા એની સમ્યક થઈ છે તો એ પરિણતિ રહે છે, અંદરમાંથી જે બહાર આવ્યા છે તો પણ પરિણતિ રૂપે એની શ્રદ્ધા તો સાચી જ રહેવાની, સમ્યક શ્રદ્ધા જ રહે છે, શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. કર્મ અપેક્ષાએ સમજીએ તો પણ એમ જ છે, તો પણ એમ જ છે. આ દર્શન મોહનીએ ગયું છે અને એ વખતે ચારિત્ર મોહનીયના ઉદય હોય, ચારિત્ર મોહનીયના ઉદય હોય એને દર્શન મોહનીએ ગયું છે એટલે સમ્યક શ્રદ્ધા એની થઈ છે. તો ચારિત્ર મોહનીય હજી પૂર્ણપણે ન ગયું હોય, માત્ર એક ચોકડી ગઈ છે, તો બીજા ચારિત્ર મોહનીયના ઉદય હોય તો શુભાશુભ પ્રગતિ થાય આપણને લાગે. પણ શ્રદ્ધા, શ્રદ્ધા તો દર્શન મોહનીએ ગયું છે તો બરાબર જ હોય ને, સમ્યક થઈ છે શ્રદ્ધા તો સમ્યક શ્રદ્ધા તો રહે જ. હજી ચારિત્રમાં દોષ આવે, ચારિત્રમાં દોષ આવે પણ શ્રદ્ધા તો સમ્યક છે અને એ દોષ આવે છે એને પણ એ જાણે છે કે આ દોષ છે. શ્રદ્ધામાં એને એમ નથી કે આ દોષ નથી, એવું છે? એવું તો છે જ નહીં. એટલે શ્રદ્ધામાં તો એને બરાબર જ છે કે આ શું છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા, પોતાના સ્વરૂપની શ્રદ્ધા જયારે થઈ છે ત્યારે તો અલૌકિક આનંદનો પણ અનુભવ છે અને આત્માનું જ્ઞાન થયું છે અને એમ હવે જે શ્રદ્ધા વર્તે છે હવે એ શ્રદ્ધા તો જાય જ નહીં, એ તો રહે જ છે, એ સતત રહે છે. છતાંય અવશપણે શુભાશુભ ભાવ આવ્યા છે તો ચારિત્રનો દોષ છે અને ચારિત્રનો દોષ હજી ચારિત્ર મોહનીયની ચોકડી બાકી રહી છે તો આવે છે, તો આવે છે. એથી કઈ એની શ્રદ્ધા થોડી બદલાઈ જાય છે, એથી કઈ શ્રદ્ધા થોડી ફેર પડી જાય છે, સમ્યક શ્રદ્ધા તો રહે જ છે. હવે એ ચારિત્રનો પુરુષાર્થ કરી જ લેશે કેમ કે સમ્યક શ્રદ્ધા છે, એટલે જે ચારિત્ર મોહનીયને કારણે જે દોષ છે એને દોષ રૂપ જાણી અને એનો પુરુષાર્થ તો થવાનો જ છે, એ દોષને દૂર કરશે જ. સમ્યક્ત્વ આચરણ ચારિત્રમાં 25 પ્રકારના દોષને દૂર કરે છે ને, એવું સમ્યક્ત્વ આચરણ તો એને હવે શરૂ થઈ જ ગયું છે, એ દોષને એ દૂર કરશે જ અને પછી આગળ વધીને એ સંયમ લેશે, દેશ ચારિત્ર લેશે તો પાંચમા ગુણસ્થાનની દશાને પણ પોતે અંતરમાં પ્રગટ કરશે અને એવું દેશ ચારિત્ર બાહ્યમાં પણ હશે. મુનિ થશે તો બાહ્યમાં એને છઠ્ઠા ગુણસ્થાન ચારિત્ર હશે અને પછી પોતાના પુરુષાર્થ ઉગ્ર પુરુષાર્થ દ્વારા અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની પ્રગટ કરશે. એટલે એ તો કરવાના જ છે, જેની શ્રદ્ધા સમ્યક થઈ છે એને શું વાંધો છે, એ તો હવે મોક્ષ માર્ગમાં જ છે, માર્ગમાં આવ્યા છે તો હવે એ માર્ગે આગળ વધવાના જ છે, એમને ક્યાં હવે વધારે બહુ થવાના છે. બહુ સરસ વાત છે પ્રભુ. એટલે અહીંયા કેટલી બધી સ્પષ્ટતા કરી છે કે તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે. શુભ ભાવ છે એ એમને પણ કર્મબંધનું કારણ છે, માટે જેટલા અંશે કર્મધારા છે શુભાશુભ ભાવ છે એવા પરિણામ પણ થાય છે ને, પુણ્ય અને પાપના બંધ થાય છે. અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે, શુદ્ધિની વૃદ્ધિ કરતા જાય છે, નિર્જરા થતી જાય છે. વિષય કષાયના વિકલ્પો કે વ્રત નિયમના વિકલ્પો, શુદ્ધ સ્વરૂપનો વિચાર શુદ્ધા કર્મબંધનું કારણ છે. જો થોડી સૂક્ષ્મ વાત લીધી છે, શાંતિથી સમજવાની છે. વિષય કષાયના વિકલ્પો છે, વિષય કષાયના વિકલ્પો કેવા છે, અશુભ. એ અશુભ વિકલ્પ છે, અને એની સાથે રહેલો ભાવ જે છે તે અશુભ ભાવ છે, એ પાપ બંધનું કારણ છે. એ હોય કે પછી વ્રત નિયમના વિકલ્પો હોય, વ્રત નિયમના વિકલ્પો શુભ વિકલ્પ છે જે પુણ્ય બંધનું કારણ છે. એટલે અશુભ વિકલ્પો હોય કે શુભ વિકલ્પો હોય, અરે એટલે સુધી કે શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધા એટલે વિકલ્પમાં છે, કેમ વિચારમાં અને વિકલ્પમાં છે તો એ પણ શુભ ભાવ છે. મારું શુદ્ધ સ્વરૂપ છે એવું વિકલ્પ સહિત આત્માની કેવી દશા હોય એની વાત આપણે કરી રહ્યા હોય ને આપણે એમ કહેતા હોઈને એમ કે શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક છે, હું એવો જ્ઞાયક છું, પણ હજી વિકલ્પમાં જ્યાં સુધી છે તો એ વિકલ્પ સાથે જે ભાવ છે એ શુભ ભાવ છે, અને વિકલ્પથી ખસી અને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. બહારમાં ક્યાં સુધી રહ્યો હતો? વિકલ્પમાં હતો ત્યાં સુધી બહારમાં હતો. આપણે કર્તા કર્મ અધિકારમાં છેલ્લી ગાથાઓમાં એ વાત સમજ્યા કે નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એ નિશ્ચય નહીં જે દ્રષ્ટિનો વિષય છે એ દ્રષ્ટિના વિષયની વાત કરી રહ્યો છે, ત્યાંની આપણે વાતને સમજીએ છીએ, ભાવમાં જવું છે ત્યારે પણ જે નિશ્ચય નહીંનો જે વિકલ્પ છે એ વિકલ્પને પણ છોડીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. આટલે સુધી તો વાત કરી દીધી છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી શુદ્ધ ભાવ છે. મનન મંથન ચિંતન આપણે કરીએ છીએ ત્યારે વિકલ્પ હોય છે. મનન મંથન ચિંતન આપણે જે કરીએ છીએ, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, નું રટણ અંદરમાં ચાલે છે, પણ વિકલ્પ સહિત છે. અને વિકલ્પ સહિતનો આપણો જેટલો પુરુષાર્થ છે એમાં આપણને શુભબંધ પડે છે, અને એ શુભબંધ છે તે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભબંધ છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. કેટલું સરસ લીધું કે શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધા કર્મબંધનું કારણ છે. જો કેટલી સૂક્ષ્મતા છે, ક્યારે અંદરમાં જવાશે? વિકલ્પ રહિત થઈને અંદરમાં જવાશે. વિકલ્પ રહિત થતા શીખવું પડશે ને પ્રભુ, વિકલ્પ રહિત થતા શીખવું પડશે ને, પછીનું કામ આગળ ચાલુ તો પછી થશે. બહુ સરસ વાત છે. એક નાનામાં નાની વસ્તુ આપણને સમજાવી છે. પુરુષાર્થ કેમ કરવો એમાં ક્યાંય આપણે અટકીએ નહીં, એ માટે આ કરુણા કરી અને આચાર્ય ભગવાને આપણને સમજાવ્યું છે કે ભાઈ તું અટકીશ અહીંયા એટલે અમને એમ થાય છે કે તું ન અટકે તો સારું. એટલે બધી સ્પષ્ટતા કરી છે, આપણે માટે સ્પષ્ટતા કરી છે, એ તો પામી ગયા. કેવી વાત છે. શુદ્ધ પરિણતિ રૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. જે શુભ ભાવ છે એ બંધનું જ કારણ છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના આપણે અંશો લઈએ અને વધારે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એના પાના નંબર 195 ઉપર, કળશ 110 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ધર્મીને રાગની જરા પણ રૂચિ નથી. ધર્મી એટલે જેને સમ્યક દર્શન થયું છે, જે મોક્ષ માર્ગમાં છે, એ સાચો મુમુક્ષુ છે, એ ધર્મી છે. જેને મોક્ષની અભિલાષા છે અને એવા માર્ગમાં પ્રવર્તે છે એ ધર્મી છે. ધર્મીને રાગની જરા પણ રૂચિ નથી. એને ક્યાં રાગ જોઈએ છે? એને તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એટલે એને રાગની રૂચિ હોય, એને રાગની રૂચિ નથી. ધર્મીને રાગની જરા પણ રૂચિ નથી, એ જ સાચો ધર્મી છે. થોડુંક આ ને થોડુંક આમ એવું એને હોય જ નહીં, રૂચિ તો આ જ હોય. કૃપાળુ દેવ હીરાનો વેપાર કરતા હતા તો રૂચિ કઈ વેરાના વેપારની રૂચિ હતી? હીરાના વેપારની રૂચિ હતી પ્રભુને? જરાય રૂચિ નહોતી. પણ એ તો કર્મના ઉદય એવા વર્તા હતા તો હીરાનો વેપાર થતો હતો, હીરાનો વેપાર તો થતો હતો. કોણ કરે, કોણ કરે? આત્માને ક્યાં વેપાર છે? આત્મા ક્યાં કરે છે કાંઈ? પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, અને પોતાના સ્વરૂપમાં નથી રહેતો તો પરનું લક્ષ કરે છે તો વિભાવ ભાવે રહે છે, શુભાશુભ ભાવે થાય છે. પણ આત્માને ક્યાં કાંઈ કરવું છે? એ ક્યાં હીરાના વેપાર કરે છે? અહીંયા કહે છે કે ધર્મીને રાગની જરા પણ રૂચિ નથી, છતાં તેને શુભાશુભ રાગ થાય છે. જે પુણ્ય પાપના ભાવ એને થાય છે તે બંધનું કારણ છે એમ કહેવામાં આવ્યું છે. એ વાત અહીંયા સમજાવી છે. જો ગુરુદેવે શરૂઆત જ કઈ રીતે કરી, આખી આખી ગાથાને આ કળશને કેવી રીતે એઝ એ હોલ સમજ્યા છે, જો આપણને એક લીટીમાં મૂળ વાત આપી દીધી છે. ગુરુદેવની સમજ જુઓ, આટલી લીટી વાંચીને પણ આપણે ચાલ્યા ગયા હોય ને તોય વાંધો ના આવે કે આખા કળશમાં શું વાત જે છે એ ભાવ આપણને આપી દીધો. કે છે કે તો જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે એમ કહ્યું છે ને કોઈકે પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં તો આવું વાંચવામાં અમારે એવું આવ્યું છે કે જ્ઞાનીને તો ભોગ છે એ પણ નિદ્રાનો હેતુ છે એમ કહ્યું છે ને. હવે ત્યાં અપેક્ષા જુદી. સમજાવવું હોય કે જ્ઞાની જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચક્યા છે, જેમને સાચી શ્રદ્ધા વર્તે છે, ત્યારે એમના જે શુભાશુભ ભાવ રૂપ પરિણમન થાય છે એ એવા બંધનું કારણ થતું નથી. એટલે અપેક્ષાથી એમ સમજાવી દીધું છે, કેમ કે એ વખતે એમને નિજરા થાય છે ને એમની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે એટલે એવા બંધ થતા જ નથી, પણ એમને પણ એના બંધ તો પડે છે. એ તો અપેક્ષા સમજાવી છે. અહીંયા કે છે કે હા, પણ કઈ અપેક્ષા એ? એ તો સંકિતીને, જેને ભગવાન પૂર્ણ આનંદનો નાથ અનુભવમાં આવ્યો છે. ભગવાન અનુભવમાં આવ્યા એટલે કયા ભગવાન આવ્યા છે? પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા અનુભવ આવ્યો છે એની વાત છે. સમયસારની 72મી ગાથામાં આત્માને 3 વખત ભગવાન કહ્યો છે. ટીકાની અંદર 3 વખત અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્માને ભગવાન કહ્યો છે એમાં આવે છે. એટલે આત્માને તો અમે ભગવાન કહીએ છીએ, ભગવાન આત્મા એની વાત છે. અહીંયા શું કહે છે કે એ તો સંકિતીને, જેને ભગવાન એટલે પોતાનો ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ અનુભવમાં આવ્યો છે, તેને દ્રષ્ટિનું જોર છે. તો તે કાળમાં એને જે ભોગનો ભાવ આવ્યો તે એને ભોગની રૂચિ નહીં હોવાથી નિદ્રી જાય છે. એની નિદ્રા તો થઈ જાય છે અને ખરી જાય છે. એ અપેક્ષાએ જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ કયો છે? ત્યાં એના એ ભોગનો મહિમા નથી, દ્રષ્ટિનો મહિમા છે. ત્યાં કે દ્રષ્ટિ એવી થઈ છે અને આમ કે હજી ચારિત્ર મોહનીયનો પૂરેપૂરો ક્ષય થયો નથી ને, એટલે વર્તે છે. એટલે એ અપેક્ષાએ સમજાવવું છે કે ત્યાં એના એ ભોગનો કઈ મહિમા નથી કરવાનો, પણ દ્રષ્ટિનો એ મહિમા છે એમ વાત છે. બીજાને સમજાવવું છે કે સમ્યક દ્રષ્ટિને એ વખતે પણ નિજરા થાય છે. નિજરા ઘણી થાય છે અને બંધ અલ્પ પડે છે. એટલે ટોટલ શું થયું? તો કે નિર્જરા. ટોટલ તો નિર્જરા જ થઈ ને, વધારે નિર્જરા અને ઓછો બંધ એવી દશા હોય છે. પણ એ વખતે એમને એને કારણે એમને બંધ તો પડે છે, પણ એ તરફની રૂચિ નથી. આસક્તિ કેટલી? આસક્તિ નથી એટલી. રાજ બધું મળ્યું છે, એટલું મોટું રાજ મળ્યું હોય, સમ્યક દ્રષ્ટિ હોય તો કે રાજ પ્રત્યેની એટલી આસક્તિ નથી. ચક્રવર્તીને આટલું બધું મળ્યું હોય તો કઈ એટલી એને આસક્તિ હશે? જે મળ્યું છે એના પ્રત્યે એટલી આસક્તિ છે? નથી, આસક્તિ નથી. પણ એના તરફનું જેટલું સૂક્ષ્મ પણ વલણ છે એ બંધનું જ કારણ છે. એમને એટલા મોટા રાજની આસક્તિ હોય તો ક્યાં ભવે છૂટે? આસક્તિ કરીને કેવા પરિણામ કરે? ક્યાં આસક્તિ? એમને કઈ આસક્તિ નથી. જો આસક્તિ થવી કે ન થવી એમાં વસ્તુ કઈ કારણભૂત નથી. વસ્તુ છે તો આસક્તિ થાય છે, એવું કઈ નથી. સાવ ભિખારી છે જેને કઈ નથી એને ખૂબ આસક્તિ હોય, ખૂબ આસક્તિ હોય. વસ્તુ જે નથી એના પ્રત્યેનો ખૂબ રાગ ને ખૂબ આસક્તિ હોય, ખૂબ તૃષ્ણાય હોય, એને ખૂબ કર્મ બાંધે. એવું નથી કે જે કઈ નથી ને સાદાઈથી રહે છે એટલે એને આસક્તિ નથી ને તૃષ્ણા નથી એમ માની લેવાના કોઈ કારણ નથી હોતા. અંદરમાં પડ્યું હોય અને બીજી તરફ રાજપાઠ હોય, બધું હોય, આપણે એમ થાય કહો આટલું બધા ભોગના સાધનોને આટલું બધું આ બધું અંદરમાં કાંઈ ન હોય, પોતાનું માનતા જ ન હોય, એટલે આસક્તિ જ ન હોય, એ બધું મારે એને શું એવો ભાવ હોય. બરાબર છે ને? એટલે એ વાત અહીંયા તો સમજવાની છે કે ત્યાં એ ભોગનો મહિમા નથી પણ દ્રષ્ટિનો એ મહિમા છે એમ વાત છે. અને અહીં એમ વાત છે કે ધર્મીને જે શુભ કે અશુભ પરિણામ થાય છે એ તો બંધનું કારણ છે, એ વાત અહીંયા તો સમજાવી છે. એટલે એને બિલકુલ એમ થાય છે એમ નહીં, જે પ્રશ્ન કર્યો હતો ને અહીંયા, શું પ્રશ્ન હતો કે તો જ્ઞાનીને નો ભોગ નિજરાનો હેતુ છે, તો એમ અહીંયા નથી સમજાવવું કે એ ભોગ કરે ને એ નિજરા થઈ જાય છે એમ નહીં. જેટલો ભોગ છે એમાં જેટલા અંશે ભોગ ભોગવવાનો ભાગ છે એટલો જ બંધ પડે છે. તો એ જ્ઞાની છે તેને ભોગવવાનો ભાગ કેટલા અંશે હોય? બહુ ઓછો છે, અલ્પ બંધ છે, અને નિજરા ઘણી થાય છે. એટલે એ પ્રમાણે એમાં વાત કરી કે એમને એ નિજરા છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 196 ઉપર કે અને મોક્ષાય એકમ એવ પરમમ જ્ઞાનમ સ્થિતમ. મોક્ષનું કારણ તો જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે, કોઈ સુભાવ મોક્ષનું કારણ થતો નથી. જુઓ, ધર્મીને જેટલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ સ્વભાવનું આનંદનું પરિણમન છે એટલું મોક્ષનું કારણ છે. શુભભાવ નહીં, શુભભાવની વાત બાજુ પર મૂકો, એ તો બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ કેટલું છે? કે જેટલું શુદ્ધભાવ રૂપે પરિણમન છે એટલું જ મોક્ષનું કારણ છે. શુદ્ધભાવ રૂપ પરિણમન કહો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ આનંદનું પરિણમન કહો, બે વાત એક જ છે. જેટલા શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે. અને આ નિર્મળ રત્નત્રય કહું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણમન એ જ મોક્ષનું કારણ છે. નીચે ત્રીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે પૂર્ણ બંધ રહિત તો પોતે ભગવાન થાય ત્યારે થાય. ભગવાન કેવળી સંપૂર્ણ અબંધ છે, મિથ્યા દ્રષ્ટિને સંપૂર્ણ બંધ છે. અને મોક્ષાર્થી, મોક્ષ માર્ગી, સમકીતી સાધક જીવને કાંઈક અબંધ અને કાંઈક બંધ છે. જો ત્રણેયની વાત લીધી, મિથ્યા દ્રષ્ટિ જે મોક્ષ માર્ગમાં આવ્યો નથી એ, અને બીજા કે જેમણે મોક્ષ માર્ગમાં પૂર્ણતાને પ્રગટ કરી લીધી છે, કેવળ જ્ઞાન થયું છે એ, બે એક્સ્ટ્રીમ છેડા લીધા છે. અને વચ્ચે કે જે હજી એ પુરુષાર્થમાં છે, જેને સમ્યક દર્શન થયું છે એવો સમકીતિ સાધક જીવ, એ ત્રણેને અહીંયા લઈ અને હવે સમજાવ્યું છે. એ ત્રણમાં જે મોક્ષાર્થી સમકીતિ સાધક જીવ છે એને કાંઈક અબંધ અને કાંઈક બંધ છે. મિથ્યા દ્રષ્ટિને તો બંધ જ છે, એને તો બીજું કાંઈ થતું નથી, એ તો શુભ ને અશુભ ભાવ કરે છે એટલે બંધ જ કરે છે. શું કરે? શુભ ભાવ કરે, અશુભ ભાવ કરે એટલું બંધ જ કરે છે. અને જે પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે એમને કાંઈ બંધ પડતા નથી. અને આ જે છે એની વાત અહીંયા ચાલે છે સંકીતિની. એને જેટલો શુભ ભાવ કે શુભ ભાવ થાય છે એટલો બંધ પડે છે, અને જેટલો શુદ્ધ ભાવ થાય છે એટલી નિજરા થાય છે, એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સંકીતિ ધર્મીને કાંઈક બંધનો અભાવ અને કાંઈક બંધનો સદભાવ બંને એક સાથે હોય છે. બંધનો અભાવ થાય છે, નિજરા થાય છે, અને કાંઈક બંધનો સદભાવ એટલે કે કાંઈક બંધ પડે છે, ઓછા બંધ પડે છે, ઘણી નિજરા થાય છે. દ્રવ્ય સ્વભાવને સ્પર્શીને સાધકને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ સ્વભાવ પ્રગટ થાય છે, જેટલો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શીને જે ભાવ પ્રગટ કરે છે એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રરૂપ પરિણતિ છે, એ જ મોક્ષ માર્ગ રૂપ પરિણામ છે. દ્રવ્ય સ્વભાવને સ્પર્શીને, દ્રવ્ય સ્વભાવ કેવો છે? શુદ્ધ છે, પોતાનો ભગવાન આત્માનો કેવું સ્વરૂપ છે? જ્ઞાન આનંદનું સ્વરૂપ છે. એને સ્પર્શીને જે ભાવ જે છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ છે. અને એ સ્વભાવ પ્રગટ થાય છે એ જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે. અને જેટલો શુભાશુભ ભાવે પરિણમે એટલું બંધનું કારણ છે. આવું જ સ્વરૂપ છે. આગળ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી સાધકને રાગ રહિત દશા અને કાંઈક રાગ સહિત દશા, જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા નથી થતી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ સાધકને રાગ રહિત અને રાગ સહિત એવી બંને દશા એક સાથે હોય છે. એ બેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. મિથ્યા દર્શન અને સમ્યક દર્શનને સાથે રહેવામાં વિરોધ છે. કેમ કે એમાં તો શ્રદ્ધા આવી, મિથ્યા શ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધા, ના એમ બે સાથે ન હોય. બરાબર ને? આપણે પેલા વાત કરી એ પ્રમાણે, જ્યાં મિથ્યા દર્શન હોય ત્યાં સમ્યક દર્શન ન હોય, અને સંકિત હોય તો પછી મિથ્યા દર્શન ન હોય. પણ કાંઈક રાગ અને કાંઈક વિતરાગતાને સાથે રહેવામાં વિરોધ નથી. વિતરાગતા તો કસાય રહિત દશા છે, એ તો કસાય રહિત દશા છે. હવે પૂર્ણ વિતરાગતા નથી, તો જેટલી વિતરાગતા છે એ મોક્ષ માર્ગ છે. જેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ એટલા અંશે મોક્ષ માર્ગમાં છે, અને એ સિવાય જેટલા અંશે એ શુભ કે અશુભ ભાવમાં જે છે એ બંધમાં છે, એ બંધનું કારણ છે. પણ શ્રદ્ધામાં કાંઈ ફેર નથી, શ્રદ્ધામાં કાંઈ ફેર નથી. એટલે કહે છે કે પણ કાંઈક રાગ અને કાંઈક વિતરાગતાને સાથે રહેવામાં વિરોધ નથી. પણ ત્યાં જે આત્મદર્શન જ્ઞાન અને રમણતા રૂપ વિતરાગતા છે, રમણતા એટલે ક્યાં રમણતા કરે છે, પોતાના સ્વરૂપમાં રહે છે અને એ આનંદનો અનુભવ છે, એ આત્મામાં રમણતા, એ રમણતાની વાત કરી છે. જેટલો સમય ત્યાં રહે છે એટલી એમાં લીનતા થાય છે અને એ રમણતા છે. એ સુખ અને આનંદના પરિણામ છે પ્રભુ, એ કઈ દુઃખના પરિણામ નથી. મુનિ પરિસર સહન કરે છે અને ઉપસર્ગ સહન કરે છે, 22 પરિસર સહન કરે અને કેટલાય ઉપસર્ગ સહન કરે, દેવકૃત ઉપસર્ગ પણ સહન કરે અને પ્રાણીકૃત ઉપસર્ગ પણ સહન કરે, મનુષ્યકૃત ઉપસર્ગ પણ સહન કરે. આપણે જોઈએ તો આપણને એમ લાગે ઓહો મુનિને આ ઉપસર્ગ, પણ મુનિ તો પોતાના સ્વરૂપમાં આનંદમાં છે, એ તો પોતાના સ્વરૂપમાં આનંદમાં છે અને સમયે સમયે નિર્જરા કરી રહ્યા છે, એમાં કોઈ હઠ નથી. હઠથી ક્યાં રહ્યા છે? ના એમ નથી, હઠ નથી, તો પોતાના આનંદની દશામાં છે. બહુ સરસ વાત છે. ત્રણેક મહારાજાએ મુનિ પર ઉપસર્ગ કર્યો, પેલો મરેલો સાપ એમના ગળા ઉપર નાખ્યો, ઉપસર્ગ કર્યો ને એમણે ઉપસર્ગ કર્યો. અને પછી આવી અને એમણે વાત કરી, ચેલરાણીને વાત કરે છે કે હવે જોઈએ તમારા મુનિ, એમ કે એમણે ક્યારે કાઢી નાખ્યો હશે ને? ચેલરાણે કે ના, એ તો પોતાના આનંદમાં હશે. અને પછી ત્યાં જઈને જુએ છે તો મુનિ તો પોતાના સ્વરૂપમાં લીન છે, આનંદમાં છે. એ લાખો કીડીઓ એની ઉપર ચડી હશે અને મુનિને કેવી એ વખતે કેવી વેદના થતી હશે આપણને તો એ દેખાય, પણ મુનિ તો અંદરમાં આનંદમાં છે. કેવો મોટો ઉપસર્ગ, એ ઉપસર્ગ કરવાનો એમનો ભાવ એને કારણે થઈ, અને એવા ઉપસર્ગને કારણે શ્રેણીક મહારાજે નરકનું આયુષ્ય બાંધી લીધું. આવો ઉપસર્ગ મુનિને કેટલી વેદના થઈ હશે, અસાતા વેદનીનો ઉદય છે મુનિને, એવો અસાતા વેદનીનો એવો ઉદય છે તો છે, પણ મુનિ એને જોતા નથી, એનું લક્ષ પણ કરતા નથી, પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે. કેટલું મોટું કર્મ છે એ ખરી જાય છે, કેટલી બધી નિર્જરા થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં રહ્યા છે, જરાય કર્મબંધ થતો નથી, અને આ તરફ આવું અસાતા વેદનીનું મોટું કર્મ ખરી જાય છે. આવી વિતરાગતા, હઠ નથી મુનિને, હઠ નથી, હઠ કરીને નથી રહ્યા તો આનંદમાં રહ્યા છે, એમ નિર્જરા થાય છે. ઉપસર્ગ આવ્યો તો આવ્યો, ક્યાં ઉપસર્ગ તરફ લક્ષ પણ છે. ઉપસર્ગ આવે તો આવે ને, ના આવે તો ના આવે, પરિસર આવે તો આવે ને, ના આવે તો ના આવે, એમને એવા ઉપસર્ગ કે પરિસર હોય કે ન હોય એ તરફ કોઈ લક્ષ જ નથી. એમ પણ નથી કે પરિસર સહન કરીએ એટલે અમને નિજરા થાય, ઉપસર્ગ થયો છે તો અમને નિજરા થશે, એમ પણ લક્ષ નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં રહ્યા છે ને આ તરફ જે થાય છે તે થાય છે, બધું સહજ છે. બહુ સરસ વાત છે. અહીંયા કહે છે ગુરુદેવ કે પણ ત્યાં જે આત્મદર્શન જ્ઞાન અને રમણતારૂપ વિતરાગતા છે તે મોક્ષનું કારણ થાય છે, અને જેટલો પુણ્ય પાપરૂપ રાગ છે તે એકાંત બંધનું કારણ છે. જો શબ્દ એકાંત મૂક્યો છે, એ બંધનું જ કારણ છે. જેટલો શુભ ભાવ કે અશુભ ભાવ છે એ કંઈ મોક્ષનું કારણ નથી થતો, એ બંધનું જ કારણ છે. એ વખતે છે, આપણે કઈ કઈ સંકિત છે એનો સ્વભાવ પણ ઊંચો, બધી વાત બરાબર, પણ તોય ઊંચો છે તો ઊંચું પુણ્ય. પણ કઈ મોક્ષ નો માર્ગ એ નથી થતો, મોક્ષ નું કારણ નથી થતું. આપણે કહીએ ને કે ભાઈ મિથ્યા દ્રષ્ટિના સ્વભાવ અને સમ્યક દ્રષ્ટિના સ્વભાવમાં પણ ફેર છે. એનો અહોભાવ, એનો જે અહોભાવ જે છે તીર્થંકર ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યે એનો જે અંદરમાં જે ભાવ હોય એ બહુ ઉત્કૃષ્ટ હોય. કેમ ઉત્કૃષ્ટ હોય? કે એને એને સાચી સમજ આવે છે. જે પોતે પોતાના સ્વરૂપમાં અંદરમાં લીનતા કરવાનો જે પુરુષાર્થ કરે છે ને, એને જ ખ્યાલ આવે છે કે પુરુષાર્થ કેવો અઘરો છે, એ પુરુષાર્થ કેવો ઉગ્ર છે, એ સમજી શકે છે. જેને એવો પુરુષાર્થ કર્યો જ નથી એને શું ખ્યાલ આવે કે પ્રભુનો પુરુષાર્થ કેવો ઉગ્ર છે? એ શું જાણે એ પુરુષાર્થને? એ શું જાણે? જે કરે છે એને ખબર પડે છે કેવો અઘરો છે. એટલે એને અહોભાવ કેવો આવે? પોતે પુરુષાર્થ કરે છે સ્થિરતાનો અને અંદરમાં રહી નથી શકતા, બહાર આવે છે, એટલે બહાર આવતાની સાથે શું પહેલો ભાવ શું આવે? મને એમ કહો પ્રભુ આપ તો પૂર્ણપણે સ્થિર થઈ ગયા અને અમે તો બહાર આવી જઈએ છીએ. મુનિને ખેદ થાય છે કે અમે તો બહાર આવી જઈએ છીએ, એવો ખેદ થાય છે. એટલે મુનિનો કે સમ્યક દ્રષ્ટિનો જે બહાર આવી ગયા છે એનો જે સ્વભાવ છે પ્રભુ પ્રત્યે એનો જે ભાવ છે તીર્થંકર ભગવાનને એ સાચા અર્થમાં સમજે છે. તીર્થંકર ભગવાનના કેવળી ભગવાનના પુરુષાર્થને એ સમજે છે. એટલે એનો જે ભાવ છે, ભક્તિનો ભાવ છે, વિનયનો ભાવ છે, સ્તુતિનો ભાવ છે, સ્તવનનો ભાવ છે, પૂજાનો ભાવ છે, એ જે કેવો ઉત્કૃષ્ટ જે છે એવો મિથ્યા દ્રષ્ટિનો ક્યાંથી થાય? એટલે આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિના સ્વભાવ બહુ ઊંચા. ભાઈ બહુ ઊંચા બરાબર છે, બહુ ઊંચા છે તો પુણ્ય પણ એવું બાંધશે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધશે, પણ તોય છેવટે તો બાંધશે તો પુણ્ય જ, એમ કેવું છે. ગમે તેવો સ્વભાવ ઉત્કૃષ્ટ છે પણ બાંધશે તો પુણ્ય જ. સમ્યક દ્રષ્ટિનો સ્વભાવ પણ મોક્ષનું કારણ નથી. બહુ સરસ. એટલે ગુરુદેવે શબ્દ એકાંત વચ્ચે મૂકી અને એમાં એમાં આપણને બહુ સ્પષ્ટ કરી દીધું કે એ મોક્ષનું કારણ ન થાય, એ પુણ્ય પાપ રાગ છે તે એકાંત બંધનું કારણ છે. જેટલું જ્ઞાન છે તે એકાંત મોક્ષનું કારણ છે. જ્ઞાન છે તે એકાંત મોક્ષનું કારણ છે અને પુણ્ય પાપનો રાગ છે તે એકાંત બંધનું કારણ છે. અને જેટલો રાગ છે તે એકાંત બંધનું કારણ છે. વાહ, બહુ સરસ વાત છે. આગળ હવે આપણે ભાવાર્થ ઉપર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. પાનો નંબર 198 ઉપર કળશ 110 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે, ભાવાર્થમાં જે વાત આવીને એનો વિસ્તાર કરતા કહે છે, પેલા ભાવાર્થની કહે છે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિની બે ધારા રહે છે, શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. આ વાત ભાવાર્થમાં આવી. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, કે સમ્યક દ્રષ્ટિને આત્માનું દર્શન થયું, ભાન જ્ઞાન થયું અને અંશે શુદ્ધનું પરિણમન પણ થયું, અંશે શુદ્ધનું પરિણમન પણ થયું, પણ પરિપૂર્ણ શુદ્ધનું પરિણમન એટલે યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા રહે છે. પૂર્ણ ચારિત્ર નથી થયું એટલે પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી એટલે એવું પૂર્ણપણે પરિણમન નથી. એટલે શુદ્ધનું પરિણમન અંશે કહ્યું, શુદ્ધનું પરિણમન એ અપેક્ષાએ અંશે કહ્યું. અહીંયા અંશે શબ્દ ગુરુદેવ મૂક્યો છે ને એને સમજવાનો છે. સમ્યક દ્રષ્ટિને આત્માનું દર્શન થયું છે, આત્માનું જ્ઞાન અને ભાન થયું છે ને પછી એવું થયું છે તો એને અંશે શુદ્ધ પરિણમન થાય છે. દ્રષ્ટિ સાચી થઈ, સમ્યક થઈ એટલે હવે પરિણમન અંશે શુદ્ધ પરિણમન થાય છે. એટલે અંશે શુદ્ધનું પરિણમન પણ એને થયું છે પણ પરિપૂર્ણ શુદ્ધ પરિણમન નથી. પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તો તીર્થંકર ભગવાનને છે. એટલે પરિપૂર્ણ શુદ્ધનું પરિણમન જેને આપણે યથાખ્યાત ચારિત્ર કહીએ એ જ્યાં સુધી નથી ત્યાં સુધી બે ધારા રહે છે. એક શુભાશુભ કર્મધારા એટલે રાગધારા અને બીજી જ્ઞાનધારા. અહીં રાગધારામાં અહીંયા રાગધારામાં એકલી શુભ લીધી નથી પણ શુભ અને અશુભ બે હોય છે. કેમ કે હજી એવા અશુભ પણ પરિણામ થાય છે, હજી શુભ પરિણામ પણ થાય છે. રાગથી ભિન્ન એવી આત્મજ્ઞાનની ધારા પણ વહે છે એ પણ છે અને શુભ અને અશુભ એ પણ છે. તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. આ વાત જે ભાવાર્થમાં આવીને એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબનથી પ્રગટેલી સમ્યક દર્શનની જ્ઞાનધારા અને પરના અવલંબનથી પ્રગટેલી શુભાશુભ ભાવની રાગધારા. રાગધારા કેવી રીતે થાય? પરનું લક્ષ કરતા શુભાશુભ ભાવ થાય અને જ્ઞાનધારા સ્વના લક્ષે થાય. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા અંદરમાં બેઠો છે ને, બિરાજે છે ને, ત્રણેય કાળ પડ્યો છે ને, ક્યાં ગયો છે? આ ઉભો બેનશ્રી મેં કહ્યું છે ને, જીવતો જાગતો આ ઉભો ક્યાં જાય? આ રહ્યો. એ ચૈતન્ય ભગવાન આત્મા, એનું અવલંબન કરવાથી, એનો આશ્રય કરવાથી જે જ્ઞાનધારા થાય છે, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એટલે એની વાત કરતા કહ્યું કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબનથી પ્રગટેલી સમ્યક દર્શનની જ્ઞાનધારા એ ચાલે છે અને પરનું અવલંબન, પરમાં તીર્થંકર ભગવાન પ્રત્યક્ષ સામે બિરાજતા હોય સમુશ્રણમાં, તો પણ એ સ્વથી જુદા છે. સ્વ ભગવાન આત્માથી આ તીર્થંકર ભગવાન જુદા છે, એટલે સ્વથી જુદા પર, બરાબર છે. એમનું લક્ષ કરતા શુભ ભાવ થાય છે, અહોભાવ થાય છે, ભક્તિનો, પૂજાનો, વિનયનો ભાવ થાય છે, એ શુભ ભાવ, એ ધારા. અથવા તો એ ગૃહસ્થ આશ્રમમાં છે એટલે ઘરમાં કંઈક કરી રહ્યો છે, બીજાનું લક્ષ કરીને કંઈ પણ કરી રહ્યો છે, તો એને અશુભ ભાવ પણ થાય છે. એટલે સ્વ અને પર, સ્વ એટલે પોતાનું સ્વરૂપ, એનું લક્ષ કરવાથી જે થાય છે તે જ્ઞાનધારા છે, અને પરનું લક્ષ કરતા શુભ અથવા તો અશુભ એવા બંને પ્રકારે જોઈએ તો એ ભાવ છે, તે રાગધારા, રાગની ધારા છે. એટલે એ રાગધારા, એ બે એક સમયે રહેવામાં વિરોધ નથી. જેમ સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનને સાથે રહેવામાં પરસ્પર વિરોધ છે, એવો અહીંયા વિરોધ નથી. જેમ મિથ્યા જ્ઞાન હોય ત્યાં સમ્યક જ્ઞાન ન હોય અને સમ્યક જ્ઞાન હોય ત્યાં મિથ્યા જ્ઞાન ન હોય, એવી વાત જે છે એમાં વિરોધ છે, એવો વિરોધ અહીંયા તો નથી. અહીં તો કર્મ સામાન્ય એટલે પુણ્ય પાપના ભાવ, કર્મ સામાન્ય લીધું છે ને એટલે પુણ્ય પાપના ભાવ બંનેની વાત આવી જાય છે એમાં, અને જ્ઞાનને સાથે રહેવામાં વિરોધ નથી, એ વાત અહીંયા તો સમજાવી છે. સંકિતિને ચોથે ગુણ સ્થાને લડાઈના ભાવ પણ હોય છે અને પાંચમા ગુણ સ્થાન સુધી રૌદ્ર ધ્યાન પણ હોય. કેવા ભાવ છે? અશુભ ભાવ. એ અશુભ રાગની ધારા છે અને સમ્યક દર્શન જ્ઞાન અને અંશે સ્થિરતા છે તે જ્ઞાન ધારા છે. બાહુબલી સ્વામી અને ભરત સ્વામી ચક્રવર્તી બંને સમ્યક દ્રષ્ટિ, બંને આ ભાવે મોક્ષે જનારા, બંને ચરમ શરીરી આ જ ભાવમાં મોક્ષે જનારા, અને લડાઈ થઈ ને બંને વચ્ચે યુદ્ધ થયું, તો શું એ લડાઈની રૂચિ હતી? અંદરમાં એવો અંદરમાં એવો તીવ્ર કસાય પડ્યો હતો? ના, એ તો પૂર્વના એવા કર્મનો ઉદય હતો તો સંયોગો આવવાના હતા તો આવ્યા, પણ એ સંયોગો તરફનો એમનો દ્રષ્ટિકોણ કેવો હતો એનો આપણે વિચાર ક્યારેય નથી કર્યો. આપણે એ વિચાર કરવાનો છે, એમને શું ક્યાં કંઈ કરવું જતું, એ તો એવા કર્મના ઉદય હતા તો એ સંયોગને એ ટાળી નથી શકતા, તો નથી ટાળી શકતા, સંયોગ આવ્યા, એ વાત લીધી છે. પણ છતાં એ તો પોતે સંકિતી છે, ક્ષાયિક સંકિતી છે, આ ભાવે મોક્ષે જનાર છે, એમને જે જ્ઞાન ધારા ચાલી રહી છે અંદરમાં, એટલે એમને તો શાંતિ જ છે, અંદરમાં તો શાંતિ જ પડી છે. એને મિથ્યા દ્રષ્ટિને જે કસાયમાં જે તીવ્ર કસાયને લીધે થઈને જે દુઃખ જે છે એવું નથી કાંઈ. રાગની અશાંતિની ધારા છે અને સમ્યક દર્શન જ્ઞાનની તો શાંતિની ધારા છે. હવે અહીંયા આગળ પણ વાત જે કરી છે એને સમજાવે છે કે તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે, એમ જે કહ્યું ભાવાર્થમાં કે આ બંને ધારા ચાલે છે, તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે, તો એની અહીંયા આપણને સમજ આપી છે. કે છે કે એનો અર્થ શું થાય? તો કે આવી સ્થિતિમાં કર્મ એટલે પુણ્ય પાપના ભાવ, કર્મ એટલે પુણ્ય પાપના ભાવ એ બંધનું કાર્ય કરે છે, એને લીધે થઈને બંધ પડે છે. અને સ્વભાવના અવલંબને પ્રગટેલા જે દર્શન જ્ઞાન તે શુદ્ધતા અને શુદ્ધતાની વૃદ્ધિનું અર્થાંત સંવર નેજરાનું કામ કરે છે. એ વખતે નેજરા થાય છે, સંવર થાય છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ સંવર છે. જો સંવર શુદ્ધ ભાવ વિના હોય નહીં. એકાસણું કરીને બેસી જઈએ આપણે એમ કહીએ કે અમને સંવર, આજે સંવર છે, એમ સંવર નથી હોતો. સંવર તો અંતરમાં જાય તો સંવર થાય. સંવર એટલે આશ્રવ ન થવા, એ સંવરની દશા. આશ્રવ ન થવા એટલે શુભ કે શુભ બેમાંથી કોઈ પણ આશ્રવ ન થાય એવી દશા. એ તો પોતાના સ્વરૂપમાં જાય તો થાય, એ સંવર છે, તો આશ્રવ ન થાય. આશ્રવ રહિત દશાને આપણે સંવર કહીએ છીએ. જે લૌકિકમાં આપણે બહારમાં જે કહેવામાં આવે છે, વ્યવહારથી જે કહ્યું આપણે સંવર કહીએ કે એકાસણું કરીને ઉપાશ્રમે બેસી રહીએ, એવો સંવર, એ સંવર નથી. પણ એ સારી વાત છે. તમે તમે પછખાણ કરી અને શાંતિથી બેસો છો અને તમને તમને સામાયિક છે એ વખતે, આ બધું સારું છે. તમે શુભભાવમાં છો અને શુભભાવમાં તમે શાસ્ત્રનો અભ્યાસ કરી શકો છો અને ત્યાં જ બેઠા છો એટલે બહાર જવાનું નથી, એટલે કેટલો બધો સમય મળી જાય છે. આખો દિવસ તમે ત્યાં રહો છો એટલે બીજી વાતની કોઈ ચિંતા નહીં, કંઈ કરવું નથી, એમાં પડવું નથી. અને માત્ર આખો દિવસ સવારથી સાંજ સુધી એકમાત્ર બસ ધર્મની વાત કરવી છે. અને જો તમારી યોગ્યતા હોય એ વખતે એવી, તો તમે ધ્યાનમાં કદાચ અંદરમાં પણ ચાલ્યા જાઓ, કેમ કે બીજી કોઈ વાત નથી. એટલે એ બાહ્ય સંવર છે, એ સારી વાત છે, પણ સાચો સંવર નથી. એ નિશ્ચયથી સંવર તો ક્યારે થાય કે પોતાના સ્વરૂપમાં જાય તો સંવર થાય છે. તો એ વાત અહીંયા લીધી છે. એ સંવર નિજરાનું કામ કરે છે. સાધકને એક સમયે બે હોય છે અને બેનું કામ ભિન્ન ભિન્ન છે. આગળ 199 પાના ઉપર કહે છે કે વિતરાગને કર્મધારા હોતી નથી. વિતરાગને કર્મધારા હોતી નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પૂર્ણ વિતરાગ થયા છે, એમને કોઈ કર્મધારા હોતી નથી. એકલી જ્ઞાનધારા છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એને એકલી કર્મધારા છે. બીજો એન્ડ, એને જ્ઞાનધારા નથી. મિથ્યા દ્રષ્ટિ છે, એને જ્ઞાનધારા નથી, એને એકલી કર્મધારા હોય છે. અને જેને ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનું દર્શન થયું છે, એનું અવલોકન થયું છે, એનો અનુભવ થયો છે, એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત છે કે એમને શું થાય, એમને બંને ધારા હોય. જેને ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્ય પ્રકાશ પર્યાયમાં પ્રગટ્યો નથી, એવા મિથ્યા દ્રષ્ટિ જીવને એકલી કર્મધારા એટલે રાગધારા વર્તે છે, તેને કેવળ બંધ જ છે. જ્યારે સાધક છે જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એવા જ્ઞાનમૂર્તિ ચૈતન્ય ભગવાન આત્માને જેને અનુભવ્યું છે, એને બંને ધારા હોય છે. અને એવી બંને ધારા હોવામાં કોઈ વિરોધ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.